વસુંધરાના વ્હાલા દવલા નવલકથાનો 14મા પ્રકરણમાં આપ સર્વે શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું, જેનું નામ છે એ ક્યાં છે. પિતાનું નામ પ્રતાપભાઈએ જોત જોતામાં ભૂસી નાખ્યું. પિતરાઈઓના ખોરડે ખરીદી લઈને શેઠે ફળિયું સુવાંગ કર્યું હતું. ભાંગેલી ખડકી ઉતરાવીને પ્રતાપ શેઠે ત્યાં ડેલો પડાવ્યો. ડાબી બાજુ ઓરડા, જમણી બાજુ તબેલા, ડેલાની અંદર સ્ત્રીઓને રહેવાની નાની ડેલી, નાની ડેલીને નાનો ચોક, નાના ચોકને 3 કવર ઓટા ને ઓટાને માથે ચાંદની રાતે તકિયા મૂકીને પ્રતાપરાય પત્નીના ખોળામાં પગ દબાવરાવે અને લીલા છમ તાજા રચકા બટકાવતી બે ઘોડીઓની લાદ પણ એક પ્રકારની સમૃદ્ધિ દર્શક સુગંધે આખી ડેલીને ફોરાવી મૂકે. શેઠિયો શોખીન નીકળ્યો. પિતાની નાનકડી હાટડી પણ પડાવી નાખવાના એણે ઘણા માથા માર્યા, પણ અમરચંદ શેઠે કહ્યું કે હું જીવતો છું ત્યાં સુધી મારવું એ જ બેસણું, ને મુવા પછી જો પડાવશો તો બોરિંગ સર્જીને હું ત્યાં ભમીશ. એટલે એ એક ખૂણાનો ખાંચો મૂકીને પ્રતાપ શેઠે એક માળ ઉપર લીવરાવ્યો. એ માળ તેમજ ડેલી માથેની એ માઢ મેડી પર ચડીને દરિયાકાંઠાની ખારવાણોએ જ્યારે ટીપણી ટીપી ત્યારે ફરતા ગામોના સીમાડામાં એના રાસડા સંભળાયા. વિજયગઢથી આણેલી કિટસન લાઇટો મેડીને માથે આખી રાત જગતી રહી, પણ ટીપણી બંધ ન પડી. અને 6 દિવસે 6 મહિને જે દિવસ વાસ્તુના અવસર પર ઇન્દ્રનગરના અધિકારી મંડળની એઠમાંથી ગામનો ઢેઢ, ઢાઢી, મીર, વાઘરી અને ઝાંપડો પેટ પૂરતું ગળ્યું ધાન પામ્યો, તે દિવસે પીપરડી ગામ આઈ સોઢીવાઈની પીપરડી એ જૂના નામથી ઓળખાતું બંધ થયું. મલકમાં નવું નામ ફરી વળ્યું, પ્રતાપ અમરાની પીપરડી. તે દિવસથી પ્રતાપ શેઠે દાંતણ પાણી કરવા માટે ડેલીના ઓટા ઉપર બેઠક રાખી. તે દિવસથી ગામની પનિહારીઓએ પ્રતાપ શેઠની ડેલી પાસે થઈ ને નીકળવામાં જીવનનો મહિમા માન્યો. તે દિવસથી પાણી ભરનારીઓના ડગલાને દાઢ વળી, ઘૂમટાની લંબાઈ વધી, બેડાને ચકચકાટ ચડ્યા, ઈંડોણીએ મોતીઓ જડાયા, ચરણીએ હીર ડોકાયા. જેમને પોતાની વહુ દીકરીઓના આવા શણગાર પરડતા હતા તેઓને માટે પ્રતાપ શેઠની ડેલીનો પાણી શેરડો લાખીણા લહાવની વાત બન્યો. જેમની આવા શણગાર કરવાની ત્રિવડ નહોતી તેમની બૈડીઓએ નવાણે જવાના નોખા લાંબા પંથ પંગડ્યા. કોળી, વાઘરી અને વાણંદની વહુવારોએ તો શેઠની ડેલી પાસે નીકળવાની હિંમત છોડી, કેમ કે પ્રતાપ શેઠનું દાંતણ એટલે તો 15-20 પરોણાનો દાયરો. ફરતા 5 ગામડાના મોભો, મલાજો, ઢાંકણ, ઘોડે ચડીને ગામમાં આવતો કોળી, પાદરમાંથી જ નીચે ઉતરીને ઘોડું દોર્યો આવતો, ઘોડે ચડ્યો ગરાસિયો ગામના છીંડા ગોતીને પોતાને મુકામે બેસી જતો. આ કેમ જેવો બેઠો છે ભાઈ, ગામના નારીઓ વાતો કરતી. દી વળ્યો છે એ ડીલી કેવું વળ્યું ભાઈ, પેટે તો વાટા પડે છે વાટા પ્રતાપ શેઠને. સાંજ પડતી ત્યાં ઉઘરાણીની થેલી ઉપાડીને ગામમાં આવતો શેઠનો સંધિ ઘોડેશ્વર ગામના દરબારોને નિસ્તેજ બનાવી દેતો. એનો તલવાર પટ્ટો પાવલીઓના રણકારો કરતો ને એના હાથની બંદૂક દુશ્મનોના હૈયા ડરતી. રાજપૂતોની એક પછી એક જમીન પોતાના બંધાણી ધણીઓથી રિસાઈને શેઠને ચોપડે બેસણું શોધવા લાગી. પ્રતાપના ચોપડાએ જમીનોને ખાતરી આપી કે આ ચોપડા આ દસ્તાવેજોના દ્વારામાંથી તમને કઢાવી જાય એવો ગરાસિયો હવે જન્મ લેવાનો નથી. સ્વાદના શોખીનો પ્રતાપ અમરાની પીપળડી પર મીટ માંડે છે. પુટલા ખાવાની તલબથી ત્રાસતા ન્યાયાધીશ પીપળડીનો કેળો સાંધે છે. લાડુના ભૂખ્યા લોકસેવકો ખેડૂતોના રોટલાથી થાકી થાકી પ્રતાપ શેઠની પીપળડીને પોતાના માર્ગમાં લે છે. 125 રૂપિયાથી માંડી 125 રૂપિયાની ટહેલ નાખનાર વિપ્રને સૌ કોઈ પ્રતાપ શેઠની પીપળડી જ બંગલા ચિંતાડે છે. પ્રતાપે નાનકડા પીપળડી ગામમાં સર્વે પ્રકારના શહેરી સ્નેહીઓને આકર્ષણ કરનારી સામગ્રી વસાવી હતી. મારી નવલકથા કોઈ સુંદર વાતાવરણમાં બેસીને મારે લખવી છે, પીપળડીની બંગલી સાફ છે કે પ્રતાપકર કોઈ ગ્રંથકાર સ્નેહીનો કાગળ આવતો. હિન્દભ્રમાં સ્વરાજ ફાળો ઉઘરાવીને વિસામાં શોધું છું. માથેરાન મહાબળેશ્વર તો હવે જૂના બની ગયા છે. બોલો, બીજા મિત્રો તરફથી તાકીદના તારો આવી પડ્યા છે તમારા પર કળશ ઢોણું કે એવો એક દેશ સેવકનો કાગળ નહીં પણ તાર જ આવતો. ઇન્દ્રનગરની કોર્ટમાં મારા એક સ્નેહીને માથે રાજની આફત આવી છે, તમારા વિના બચાવ નથી. કાલે ટ્રેન પર જોડાશો? દેશી રાજ્યના ઇન્સાફને જાહેર સભામાં બાપુશાહી કહી વગોનારા કોઈ રાષ્ટ્રવીર પોતાના ખોટા દસ્તાવેજ પર કરનાર શાળાને ઉગારવાની મેલી રમતમાં પણ પ્રતાપ શેઠની આ પ્રમાણે મદદ લેતા, ને લેતા એટલે બસ ફાવતા. નાનકડા પીપરડી ગામમાં પ્રતાપ શેઠ હોય તો જ દેરાસર ચણાય અને સાધુ સાધ્વીઓને ઉતારવા ઉપાશ્રય બંધાય. એક ગાઉના ફેરમાં જઈને રાજની રેલગાડીમાં પાટા પીપરડીને પાદર પડે એવું સ્વપ્ન પણ જ્યાં બેવકૂફીમાં ખપે ત્યાં પ્રતાપ શેઠે સાચું કરી બતાવ્યું. જમીનો મપાય, સડક દોરાય, માટીના સુંડલા ધમ ધોકાર પડવા લાગ્યા એ ખબર પડતા તો મુનિશ્રી મોહ વિજયજીએ પીપરડી તરફ છેક અમદાવાદથી ઝડપી વિહાર આદર્યો. પીપરડીના વણિકોના 10 ઘરોએ પોતાને ઘેર તીર્થંકર ઉતાર્યા ગયા. એક જ વચન લેવા આવ્યો છો શેઠ, મુનિશ્રીએ એકાંતે વાત ઉચ્ચારી. ફરમાવો, સ્ટેશનનું નામ શું રખાવવાના છો? પીપરડી. ન બને. ત્યારે? તમારા ગામથી જ 3 ગાંવ ગૌતમગીરીની પ્રતિષ્ઠા મેં કરી છે, એ કેમ ભૂલી ગયા? એ નવીન તીર્થને મારે આબાદ બનાવવું છે, તમારે એ પુણ્ય જોઈએ છે કે નહીં? સ્ટેશનનું નામ ગૌતમગીરી ન પડાવો તો પીપરડીનું પાણી મારે ને મારા સાધુને ખપશે નહીં. અને મુનિશ્રી મહાવિજયજી પ્રતાપ શેઠનો કોલ જમણો હાથ પોતાના પગને અંગૂઠે મુકાવીને કોલ લઈ ગયા. 25 ગાંવના ઘેરાવામાં પ્રતાપ શેઠ થઈ રહ્યું અને પહેલી જ વાર આવતી રેલગાડીમાં પ્રતાપ શેઠ ખુદ ઠાકોર સાહેબના સલૂનો લઈ આવ્યા. ત્યાર પછી જુવાનના પ્રતાપી કીર્તિ મંદિર પર સોનાનું ઈંડું ચડી ગયું. એવી દોમદોમ સાહેબીની ઉપર એક ચિંતાની વાદળી તોરાઈ રહી હતી. પ્રતાપ શેઠનો 7 વર્ષનો લાડકો પુત્ર ગળેલું શરીર લઈને મુંડા હાથની શેજને માથે લોચતો હતો. એની પહેલાનો બાળક 3 વર્ષની ઉંમર લગભગ પથારીમાં જ વિતાવીને મૃત્યુ પામ્યો હતો. ડાક્ટરોની દોડાદોડ થતી હતી. મોસંબીના કરંડિયા છેક મુંબઈથી ઉતરતા હતા. મહેમાનોની ભીડ 24 કલાક ચાલુ રહેતી. ઇન્દ્રનગરથી અધિકારીઓ પણ આંટો ખાઈ જતા હતા. એક રીતે એ માંદગી હતી, બીજે સ્વરૂપે એ ઉત્સવ હતો. દુનિયાની દિલસોજી માનવીના આંગણામાં છોળો મારે એ અવસર ઉત્સવ નામને જ લાયક છે. 10 વર્ષ. ગામની સુરત પલટાઈ ગઈ હતી? ના ના, એક પ્રતાપ શેઠના મીડી માળિયા જ એ વધુ ભાંગેલા નામની બરબાદીને આબાદી અને ઉજાસનો પોશાક પહેરાવતા ઊભા હતા. ચિત્તામાં બળતું શબ ઘણી વાર બેઠું થઈ જાય છે, પણ એ બેઠા થવામાં પ્રાણ નથી હોતા. પીપરડી ગામના થોડાક ખોરડાના વિલાયતી નળિયા એટલે એ ગામના ચિત્તા ચડેલા સબનો બેઠા થવું. ગરાશિયાના ઘરો ખંડેરો બન્યા હતા. બ્રાહ્મણોને આંગણેથી ગાયોના ખીલા બળતણમાં ગયા હતા. ખેડૂતોના બળદને કાગડા ઠોલતા તેને ઉડાવવા માટે પૂંછડા પછાડવાની તાકાત તૂટી ગઈ હતી. સજીવન હતો ફક્ત વાઘરીવાળો. કુબાનું લીંપણ એવું ને એવું ચોખ્ખું ફૂલ હતું. એક દિવસ કુબાના ફળિયામાં પડેલા અજીઠા હાંડલાને કૂતરાઓની ઔષધિમય જીભો જ્યારે દાણો દાણો ચાંટી લઈને ફરી ખીચડી ચડાવવા માટે તૈયાર માંજેલા જેવા બનાવી રહી હતી, ત્યારે સાંજનો સમય હતો. અલોપ બની ગયેલી તેજુના ખંડેર જેવા કુબાને છાપરે ઝૂલા ખાઈ રહેલ ઠીબમાં એક આધેડ વાઘરી પાણી રેડતો હતો. એ વાઘરી એ જ હતો જેને 10 વર્ષ પરની એક સંધ્યાએ તેજુની આડે પડીને ગામ લોકોનો લોહિયાળ માર ખાધો હતો. વાઘરીઓ બેઠા બેઠા વાતો કરતા હતા. ફરીવાર પાછી ઝાંપડાઓને લહેર થવાની. કેમ? શેઠનો છોકરો હવે ઘડી બેગડીનો મહેમાન છે. ખાંપણમાં તો રોગા રેશમના રેટા જ ઉડાડશે ને. ઝાંપડા બાજે મરવાના. પોલિયો પેલ વારકીનો મૂવો ત્યારે કેવી બઘડાટી બોલેલી, ભૂલી ગયા? આપણે તો હમણાં ઉલટાના ભારી એક દાંતણ જ રોજ નાખવા પડે છે શેઠને ઘેર. આપણને કાંઈ લાભ? મહેમાનોનો કાંઈ પાર છે? ને હવે તો દાંતણો મલક બધામાં હાલી મળ્યા છે. બોલનાર વાઘરી ભૂવો હતો એટલે માતાના દાણા જોવરાવતું લોક મટી ગયું છે. માતાના નામની માદળી એકવાર તો બાંધી જવે, પણ હવે એને કેવા કોણ જાય? માદરડી શબ્દ ડોસો ઊભો થયો. એ પોતાના કૂવામાં ગયો. 2-4 માટલા પડ્યા હતા. તેમાં તેણે ખાંખા ખોળા કર્યા, પણ એક નાનો સિક્કો એના હાથમાં આવ્યો. 10 વર્ષની કાઢ ખાઈ ગયેલી એ એક ચારાનીને એણે માંજીને ચળકતી કરી લઈને એ શેઠના ઘર ભણી ચાલ્યો. 2 વાર તો ના ઉમેદ બનીને પાછો વળ્યો, 3જી વાર જે થઈ તે ખરી. એમ બોલીને એને પગ ઉપાડ્યા. દાંતણ નાખવાને નિમિત્તે પ્રતાપ શેઠના અંદરના ઓરડાઓ સુધી પહોંચ્યો. ઓરડાની અંદર ઢોલિયાને વીંટાળાવડી પુરુષોને વૈરાનું ટોળું બેઠું હતું. 28-30 વર્ષની એક યુવતી ઓસ્ત્રીની થાંભલીએ અઢેલીને આંસુ પાડતી હતી. એ પ્રતાપ શેઠની પત્ની હતી. માં, વાઘરીએ કહ્યું, અત્યારે નહીં, ચાલ્યો જા ભાઈ. બાઈએ એને તરછોડ્યો. હું કશું માંગવા નથી આવ્યો, આપવા આવ્યો છું. શું છે? માં, હું અક્કલહીણો છું. મારી પાંતીનું દખ ન લગાડજો, પણ જો એકવાર અહીંયા બેસે, ન બેસે તોય, જો એકવાર આ પાયલીમાં દોરી પરોવી ભાઈને ગળે બાંધો તો બીજું તો કાંઈ નહીં. માં, ભાઈના વિવાહ થશે તેથી અમે ગળ્યો કોળ્યો પામશું, એટલી જ મારી તો અબળકા છે માડી. શેઠ પત્નીએ પાવલી સામે જોયું. વિક્રમ જેવા તત્વજ્ઞાનીએ પણ વહેમને વ્યસ્ત થઈ અમરતાની આશાએ કાગડો ખાધો હતો. શેઠ પત્ની, જે શ્રદ્ધાના વહેમથી દવાદારૂને ઇન્જેક્શનોને પણ જમાવી ચૂકી હતી, તેવા જ વહેમથી પાવલીને પણ અંતકાળમાં એક લૂલા પાંગળા ઇલાજ લેખે લઈ બેઠી. એણે કોઈને જાણ જવા ન દીધી. જગતમાં ઘણા અકસ્માતો બને છે. એક સાથે બનતી ઘણી ઘટનાઓ કાર્યકારણની કડીઓના રૂપ ધારણ કરે છે. પ્રતાપ શેઠના પુત્રની બીમારીના વળતા પાણી થયા. વૈદોએ, ડાક્ટરોએ, સારવાર કરનારાઓએ પ્રત્યેકે પોતપોતાના શિર ઉપર આ મહામૂલ્ય જિંદગી બચાવ્યાની જશ પાઘડી પહેરી લીધી. પ્રતાપ શેઠ પોતે પણ વ્યવહારના માણસ તરીકે પ્રત્યેકને પોતાનો પુત્રનો જીવનદાતા કહી કહી પાઘડી બંધાવી. છોકરા માથે પાણી ઢોળવાને દિવસે પ્રતાપનું ધ્યાન ગળામાં પડેલી ચારાનીની માદડી પર ગયું. એણે પત્નીની સામે જોઈ કહ્યું, આ તમારી વિદ્યા હશે, રહેવા દેજો, એ કાઢશો નહીં. તમે આટલે વર્ષે પણ પિયરના સંસ્કાર ના ભૂલ્યા કે? સારું થયું કે મને વશ કરવાની કોઈ આવી માદડી મારી ડોકે નાખવા નહોતા લઈ આવ્યા. લાવી હતી? એટલું કહીને એણે 2 હાથના પંજાના આંકડા ભીડીને પ્રેમ માદડીનો આકાર રચ્યો અને ઉમેર્યું, નીકર તમે પણ ક્યાંય બચવાના હતા? ખીજડા તળાવડેની પાળ ઉપરથી જોડ વળી ગયું તું, વિસરી ગયા? તને કોણે કહ્યું? પ્રતાપ શેઠ અપરાધીના રૂપમાં આવી ગયો. હવે એ વાત જવા દઈએ, પણ આ માદડી ક્યારે નાખી હતી? પછી કહીશ. પાણી ઢોળે પૂર્ણ સ્ફૂર્તિમાં આવેલા બાળક ઉપર જ્યારે વર્ષોની ઊંઘનું ધારણ વળ્યું હતું, ત્યારે શેઠ પત્નીએ ગર્ભભેર બળા સાંકી કે તમામ તમારા ડાક્ટરોની વૈદ્યોની માત્રા પાછળ 2000 રૂપિયાનો ખર્ચો કર્યો હતો, મને પણ એ માદડીના 2000 ચૂકવો. કોણે આપી? નામ કહીશ એટલે ફૂટેલ કોડીની પણ કિંમત નહીં રહે, તો પણ કહો. ફૂલિયા વાઘરીએ. ફરીથી પાછો વાઘરીઓનું કામણ ટુમણ શરૂ થઈ ચૂક્યું છે ને એનું મુહૂર્ત પોતાના ઘેરથી થયું છે, એ વાત હૃદયના શેઠના હૃદયમાં ખટકી. એણે થોડા દિવસ રહીને ફૂલિયા વાઘરીને એકાંતે તેડાવીને ધમકાવ્યો, ગામ છોડવું છે, શા દોરા ધાગા ચલાવવા માંડ્યા છે, ડેબા ભાંગી ગયા હતા એ ભૂલી ગયો, હરામખોર, મારા જ ઘરમાં. માફ કરો બાપા. શેઠની મોજ લેવાની આશાએ દોડતો આવેલ વાઘરી શેઠની ચંપલ પડી હતી તે મામા લઈને કરગવારા લાગ્યો. 10 વર્ષ લગી દલમાં સંગ્રહી રાખેલી લાલચમાં મારો પગ ભૂલથી પડી ગયો છે, હવે માફ કરો. 10 વર્ષની શી વાત? હજી મારો ખેદ છોડતા નથી કે તમે વાઘરા? બાપા સાહેબ, મારો ગનો નથી. મેં તો સોંપેલી વાતનો મારા દલ વાથેથી બહાર ઉતાર્યો છે. મારા સોણામાં આવીને રોજ રગરગતું ને રોતું મોં હું તે ન સંગ્રહી શક્યો. મને કહે કે ફૂલિયા બાબા, પાવલી આજ નહીં, આપ તો પછે કેદી આપીશ. કોણ કહેતો તું? કોનું મો રોતું તું? ભાઈ સાહેબ, મને ભાઠશોમાં હો, મેં આ જગ્યાએ કોઈને નથી કહ્યું. નહીં ભઠવું, કહે તેજુડીનું મોં. પ્રતાપની આંખો નીચી ઢળી. એની દીધેલ જ એ પાયલી. મને હાલ તે વખતે સમ ખબર આવી ખરાવે કીધું તું કે માદળી ઘડાવીને ડોકમાં પહેરાવાનું કહેજે. ઓ ફૂલા બાબા, શરીરે નરવ્યા રહેશે ભાઈ, પણ હું અહીં એ વાત લઈને શી રીતે આવું? મારા પગ શે ઉપડે? નિકર મોટાભાઈ માંદા ને માંદા રહેતા હતા ત્યારે મને કંઈ થોડું મન થયું હશે, વાઘરિયા કહ્યું. તું આ બધું શું બબડી રહ્યો છે ગેલા? તને ક્યારે આપી હતી પાવલી? ક્યારે આ બધું કહ્યું તું કે જોડી કાળજ છે ને મને ઊઠા ભણાવશ? માતાલિયા મને જો હું ઊઠા ભણાવતો હોઈશ તો. જાત્રાએ જાતી જાતી એ મને કહેતી ગઈ હતી, બે વાત કહેતી ગઈ હતી તે. અમે એની જૂની ઠીબમાં ચકલાને પાણી નાખવાનું તો ક્યારેય વિસર્યા નથી, પણ આ બીજી વાત, પાળવાના પગ નહોતા ઉપડ્યા બાપુ. જાત્રાએ? પ્રતાપે પોતાની સ્મૃતિ તાજી કરવા લાગ્યો. કોને જાત્રાએ? એ ભાઈ ભગત માણસ કહેતો હતો કે તેજુને અમારી દીકરી કરીને ડાકોરની જાત્રાએ લઈ જશું. અમને તે એમ થયું કે પ્રાછત કરી આવતી હોય તો અમારી નાતમાં ભેળવી લઈએ, માથે બદનામું હોય તો ત્યાં સુધી તો. ફૂલો બોલતો બોલતો બંધ પડી ગયો. એને મોડું મોડું ભાન આવ્યું કે પોતે જૂના જખમના ટેભા ઉતરડ્યા હતા. ફૂલા બાબા, પ્રતાપ શેઠ પોચા પડ્યા. તૂટક તૂટક વાત છોડીને મને કડીબંધ આખી વાત કહીશ? કહું ભાઈ સાહેબ, કહેવામાં મને શું વાંધો છે, પણ તમે મને, હું તને કાંઈ નહીં કરું બાબા, મારે એ આખી વાત સાંભળવી છે. ફૂલાએ માંડીને વાત કહી. અત્યારે એ ક્યાં છે? કાંઈ પત્તો નથી. ઇન્દ્રનગરના એ મકાનની તને ખબર છે? મેં ફરી કેદી જોયું નથી. મારી સાથે આવીશ, આપણે ત્રાગડો મેળવવો છે. પણ બાપા, ફૂલો ભયથી ઝૂઝી ઉઠ્યો. હવે એને રસ્તે ચાલી ગઈ, મરી ખૂટી હશે, જીવતી હોય તોય તમને બતાવતી નથી. હવે એના મૂળિયા ખોદવાથી શો સાર? ખમા ભાઈ બેઠા થયા છે, એની માદળીનું બાનું તો બાનું જાળવી રાખો બાપા. એ દટાઈ ગઈ છે, તેમાંથી ખોદવાની શી જરૂર છે? પ્રતાપની આંખોમાં જળ ઉભરાયા. બાબા, મારે એના મૂળિયા પણ નથી ખોદવા. એ મૂળિયા ખોદનાર મારા બાપ અને હમીરભાઈ તો મરી ખૂટ્યા છે. મારે ફક્ત આટલો ત્રાગડો મેળવવો છે કે એ અને એનો છોકરો ક્યાં છે, જીવે છે કે મોયેલા છે. મિત્રો, પ્રતાપ શેઠને હવે ખરી તમન્ના ઉપડી છે કે એ ક્યાં છે. અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.